એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વાત કરીશું ગુજરાતી સાહિત્યના એક એવા કવિની જેમનું નામ આવે એટલે સંવેદના અને દર્દ યાદ આવે, કલાપી.
હા, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, લાઠીના રાજવી કવિ.
બરાબર. પણ આજે આપણે એમની ખાલી ઓળખાણ નથી કરવાની, આપણે ઊંડા ઉતરીશું વિજયરાય વૈદ્યના એક લેખમાં, એમના પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખામાંથી.
અને એ લેખનું શીર્ષક જ કેટલું સૂચક છે, જીવિત માત્ર જ એક કાવ્ય, કલાપી.
એ જ, આ શીર્ષક જ આપણી ચર્ચાનો પાયો છે. વૈદ્ય શું કહેવા માંગે છે આનાથી?
એમ કે વૈદ્ય ખાલી કલાપીની કવિતા નથી જોતા, એમના આખા જીવનને, એમનું પ્રેમ, એમની પીડા, એમની શોધ, આ બધું જ જાણે એક કાવ્ય હોય એમ જુએ છે.
અચ્છા,
તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે વૈદ્યની નજરે કલાપીના જીવન અને કવનનો આ સંબંધ કેવો હતો અને ગુજરાતી સાહિત્ય માટે કલાપીનું સાચું મહત્વ શું.
ચાલો ત્યારે વૈદ્યના શબ્દો પકડીને કલાપીના આ જીવંત કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત ક્યાંથી કરે છે વૈદ્ય કલાપીના ઘડતરની?
વૈદ્ય નોંધે છે કે કલાપી એમણે લખવાનું શરૂ કર્યું લગભગ 18 વર્ષની ઉંમરે, 1892ની આસપાસ.
એ સમયે તો મણિલાલ, કાંત, ગોવર્ધનરામ જેવા મોટા ગજાના સાહિત્યકારો હતા.
હા, ચોક્કસ. અને એમની અસર હતી જ કલાપી પર. પણ વૈદ્ય બીજા બે મુદ્દા પર ખાસ ભાર મૂકે છે. એક તો રાજકોટની રાજકુમાર કોલેજનું શિક્ષણ, સારા શિક્ષકો
અને સતત વાંચન.
હા, સતત સાહિત્ય વાંચન. અને બીજું, કદાચ વધારે મહત્વનું, પેલો 1891-92નો કાશ્મીર અને ઉત્તર ભારતનો પ્રવાસ.
એ પ્રવાસનું શું મહત્વ હતું વૈદ્યના મતે? ખાલી ફરવા ગયા એટલું જ કે કંઈક ઊંડું?
ના ના, ખાલી ફરવા જેવું નહોતું. વૈદ્ય માને છે કે એ પ્રવાસે કલાપીના હૃદયને આમ વિશાળ બનાવ્યું, એમની સંવેદનશીલતા વધી.
ઓકે.
અને વૈદ્ય એ પણ કહે છે કે કલાપીનું મન તો નાનપણથી જ આમ જીવનની મુશ્કેલીઓ અને ખાસ તો પ્રેમની પીડાથી ઘડાતું હતું.
એટલે આ બધું ભેગું થયું, પ્રવાસના અનુભવો અને અંગત જીવનની ઉથલપાથલ બન્યું. એ કેવું હતું? વૈદ્ય એને કઈ રીતે વર્ણવે છે?
વૈદ્યના મતે એ વ્યક્તિત્વ હતું સ્નેહ માટે તરસતું, બહુ જ ઉર્મિશીલ, કુદરતનો પ્રેમી, ભગવાન પાસે એકદમ દીન બની જતું.
અને પેલી ફકીરી હાલની વાત?
હા, ક્યારેક બધું છોડી દેવાની તીવ્ર ઈચ્છા થાય. વૈદ્ય એને ફકીરી હાલ કહે છે. માણસો માટે દયાવાળું અને આ બધા ભાવો તરત કવિતામાં ઉતારવા મથે.
એટલે જ કવિતાને પત્રો.
હા, વૈદ્ય કહે છે કે કલાપીના જીવનની મુખ્ય પેદાશ જ આબે કવિતાને પત્રો, બંનેમાં એમનું દિલ ધબકતું સાંભળી શકાય.
તમે પેલી અંગત જીવનની ઉથલપાથલની વાત કરીએ, વૈદ્ય કયા સંઘર્ષને કલાપીના કવિત્વ માટે આમ મુખ્ય ગણે છે? પેલી પ્રેમ અને વેદનાની વાત નહીં?
હા હા, એ જ. વૈદ્ય અહીં સુંદરમ જેવા બીજા વિવેચકોને ટાંકે છે. કહે છે કે કલાપીની વેદનામાં જાણે દુનિયાના બધા નિષ્ફળ પ્રેમીઓની પીડા બોલતી હોય એવું લાગે.
બાપરે.
અને વૈદ્યના મતે આ દર્દનું કેન્દ્ર હતું કલાપીના જીવનનું પેલું જાણીતું પ્રેમ ત્રિકોણ. 1889માં રમાબા સાથે લગ્ન થયા.
અને એમની સાથે આવેલી દાસી શોભના.
બરાબર. શોભના પ્રત્યે શરૂઆતમાં તો વહાલ હતું, પિતા જેવું. પછી એને ભણાવી, ગણાવી, સંસ્કારી બનાવી અને યુવાનીમાં એ આકર્ષણ પ્રેમમાં બદલાયું.
અને ત્યાંથી જ બધી ગૂંચવણ શરૂ થઈ, ખરું ને?
ચોક્કસ. વૈદ્ય બધી ઘટનાઓની વિગતોમાં નથી જતા, પણ એના મનોવૈજ્ઞાનિક અસર પર ધ્યાન આપે છે. રમા અને શોભના વચ્ચેની સ્થિતિ, પછી શોભનાના બીજા કોઈ સાથે લગ્ન થયા જેમાં એ દુઃખી હતી,
અને આ બધામાં કલાપીનું મનોમંથન.
ભીષણ મનોમંથન, નૈતિક દ્વિધા. વૈદ્ય સ્પષ્ટ કહે છે કે કલાપી બહુ મૂંઝાયા હતા. છેવટે સ્થિતિ એવી બની કે કલાપી શોભનાને પરણ્યા.
પણ એ સુખ લાંબુ ન ટક્યું હેમ?
ના, વૈદ્ય નોંધે છે કે એ માંડ 2 વર્ષ રહ્યો અને એમાં પણ સતત તણાવ, ભરતી ઓટ ચાલ્યા જ કર્યો.
તો શું વૈદ્ય એમ માને છે કે કલાપીની પેલી શ્રેષ્ઠ ગણાતી કૃતિ હૃદય ત્રિપુટી એ આજ જીવન નાટકમાંથી જન્મી છે?
બિલકુલ. વૈદ્ય બહુ સ્પષ્ટ છે આ બાબતે. એ કહે છે કે હૃદય ત્રિપુટી ખાલી કલ્પના નથી, એ કલાપીના પોતાના જીવનમાં જે ચાલી રહ્યું હતું, જે બની રહ્યું હતું, જે બની શકત, એ બધાનો જ કલાત્મક રૂપ છે.
અચ્છા,
એટલે જ વૈદ્ય માટે હૃદય ત્રિપુટી પેલી વાતનો જીવિત માત્ર જ એક કાવ્ય એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જીવન અને કળા એકબીજામાં ભળી જાય છે ત્યાં.
તો હૃદય ત્રિપુટીને વૈદ્ય કલાપીના કવિત્વની ટોચ ગણે છે, એની કઈ વાત એમને ખાસ લાગે છે?
હા, એને ઉત્તમ કૃતિઓમાં ગણે છે. વૈદ્ય સ્વીકારે છે કે કદાચ શુદ્ધ કળાની દ્રષ્ટિએ, રચનાની દ્રષ્ટિએ એમાં ખામીઓ હશે, પણ ત્રણ વસ્તુઓ એને ખાસ બનાવે છે.
કઈ ત્રણ?
એક, પાત્રોના મનોભાવો અત્યંત તીવ્ર અને સાચા લાગે એવા. બીજું, પ્રકૃતિ વર્ણન, ખાલી વર્ણન નહીં પણ પાત્રોના મનની સ્થિતિ સાથે જોડાયેલું.
અને ત્રીજું?
અને ત્રીજું, જીવનના સત્યો વિશેનું ચિંતન, બહુ નિખાલસ અને દિલને સ્પર્શી જાય એવું. વૈદ્ય નરસિંહરાવ દિવેટિયાને પણ ટાંકે છે કે એમાં ભાવનો પ્રવાહ એકદમ સહજ છે.
પણ કલાપીના કવિત્વ વિશે તો આમ જુદા મત પણ હતા ને? કાંત જેવા મોટા કવિ શું માનતા હતા?
વૈદ્ય એની નોંધ લે છે.
હા, લે છે.
વૈદ્ય એ મુદ્દો ટાળતા નથી. એ નોંધે છે કે કલાપીના મિત્ર અને ગુરુ જેવા કાંત, એટલે કે મણિશંકર ભટ્ટ, એમણે કલાપીને કવિ કરતા સ્નેહી વધુ કહ્યા હતા. અને વૈદ્ય અમુક અંશે આ વાત સ્વીકારે પણ છે, કારણ કે કલાપી પોતે પણ શેલી, વર્ડ્સવર્થ જેવા મહાન કવિઓને આદર્શ માનતા અને પોતાની કવિતા માટે બહુ નમ્ર હતા.
એટલે કેકારમમાં બધી રચનાઓ એટલી ઉત્તમ નહીં હોય.
હા, વૈદ્ય કહે છે કે કદાચ કલાપીનો કેકારવ સંગ્રહમાં બધું જ શુદ્ધ કાવ્યની ઊંચાઈએ ના પહોંચે, કદાચ અર્ધપક્વ સ્નેહોદગાર વધારે હોય.
તો શું વૈદ્ય કાંત સાથે પૂરેપૂરા સહમત છે?
ના, અહીં જ વૈદ્યનો પોતાનો મત આવે છે અને ભારપૂર્વક કહે છે.
શું કહે છે?
વૈદ્ય કહે છે કે ભલે દુનિયાની કવિતાના માપદંડ જુદા હોય, પણ જો ગુજરાતી કવિતાના સંદર્ભમાં જોઈએ તો કલાપીએ એવી પંક્તિઓ અને એવા ભાવો આપ્યા છે કે જેના વગર આપણી ભાષા રંક રહી જાત.
બાપરે, આ તો બહુ મોટું વિધાન કહેવાય.
હા, બહુ મોટું. એનો અર્થ એ કે કલાપીનું યોગદાન ગુજરાતી ભાષા અને સંવેદના માટે અનિવાર્ય છે વૈદ્યના મતે.
હૃદય ત્રિપુટી સિવાય વૈદ્ય કલાપીની બીજી કઈ કાવ્યરચનાઓને મહત્વની ગણે છે?
વૈદ્ય બીજા ખંડકાવ્યોનો ઉલ્લેખ કરે છે, બિલ્વમંગળ, ભરત વગેરે, અને નોંધે છે કે ભલે આ કાવ્યો બીજા પાત્રો વિશે હોય, પણ છેવટે તો એમાં કલાપીના પોતાના જ ભાવો મુખ્ય બની જાય છે,
આત્મલક્ષી બની જાય છે.
બરાબર. પછી પ્રકૃતિ કાવ્યો અને ઉર્મિ કાવ્યોની પણ વાત કરે છે, જેમાં અંગ્રેજી રોમેન્ટિક કવિઓનો પ્રભાવ દેખાય. પેલી જાણીતી પંક્તિ, ખરે હું જાણું છું જગત સહુ ચૈતન્યમય છે, એને વૈદ્ય કલાપીની આધ્યાત્મિક દ્રષ્ટિનું ઉદાહરણ ગણે છે.
અને ઉર્મિ કાવ્યો આપની યાદી જેવા?
હા, એવા ઘણા લોકપ્રિય ઉર્મિ કાવ્યોનો ઉલ્લેખ છે. વૈદ્ય કહે છે કે સારા ઉર્મિ કાવ્યો સંખ્યામાં પણ ઘણા છે અને રસની દ્રષ્ટિએ પણ સારા છે.
અને પેલી ઐતિહાસિક કૃતિ હમીરજી ગોહિલ, એના પર તો ટીકા થઈ હતી નહીં?
હા, વૈદ્ય એનો પણ ઉલ્લેખ કરે છે. કાંતની ટીકા ટાંકે છે કે એમાં કૃત્રિમતા છે. રાવી પાઠકનો મત પણ નોંધે છે કે કલાપીએ હમીરજીના પાત્રમાં પોતાનો જ સ્વભાવ નાખી દીધો છે.
એટલે વૈદ્ય એને નબળી ગણે છે?
સાવ નકારી નથી કાઢતા, કહે છે કે એમાં પણ સારી પંક્તિઓ અને સત્યના અંશો છે. ટૂંકમાં વૈદ્યનું મૂલ્યાંકન સંતુલિત છે, વખાણ પણ કરે છે અને ટીકા પણ ધ્યાનમાં લે છે.
કવિતા સિવાય પેલું ગદ્ય, પ્રવાસ વર્ણન, સંવાદો, પત્રો, એના વિશે વૈદ્ય શું કહે છે? શું એમાં પણ પેલી જીવન એ જ કાવ્યવાળી વાત દેખાય છે?
હા, દેખાય છે, ખાસ કરીને પત્રોમાં. પણ પહેલા કાશ્મીરનો પ્રવાસની વાત કરીએ. વૈદ્ય એને પહેલો પ્રયાસ ગણે છે, એટલે એમાં થોડી મુગ્ધતા પણ છે અને થોડી કચાશ પણ.
પણ રસપ્રદ છે.
હા, વર્ણનો સાદા પણ કાવ્યાત્મક છે, કલાપીનું ચિંતન પણ દેખાય છે, શૈલી સારી છે. પછી લોકકથાઓ પર આધારિત સંવાદો છે. એમાં જેસલ અને તોરલવાળો સંવાદ વૈદ્યને બહુ ગમે છે. એમાં કલાપીની કલ્પના અને ભાવ નિરૂપણ સરસ છે.
અને પત્રો? તમે કહ્યું કે પત્રોમાં જીવન એ જ કાવ્ય સૌથી વધુ દેખાય છે, આવું કેમ?
બરાબર. વૈદ્ય અહીં લલિતની પેલી પ્રખ્યાત પંક્તિ ફરી યાદ કરાવે છે, તારું હતું જીવિત માત્ર જ એક કાવ્ય, અને કહે છે કે આ સત્ય કવિતા કરતાં પણ વધારે તો કલાપીના પત્રોમાં દેખાય છે.
કેમ? પત્રોમાં એવું શું હતું?
કારણ કે કલાપીને આમ પોતાના હૃદયને, પોતાની એ વખતની મનની સ્થિતિને કોઈ પણ જાતના ફિલ્ટર વગર પત્રોમાં ઠાલવી દેવાની ટેવ હતી.
એકદમ નિખાલસ.
એટલે પત્રો જાણે એમની ડાયરી જેવા, આત્મકથા જેવા.
હા, એક રીતે કહી શકાય. વૈદ્ય માને છે કે એમના જે 500થી વધુ પત્રો મળ્યા છે એ એમના મનનો અરીસો છે. એમનું ઊંડું આત્મનિરીક્ષણ, એમના વાંચનનો પ્રભાવ, એમના અંગત સંઘર્ષો, સુખ દુઃખ, બધું જ એમાં છે.
ઓહો,
વૈદ્ય તો ત્યાં સુધી કહે છે કે કેટલાક પત્રો તો કલાપીના જીવન અને વ્યક્તિત્વને સમજવા માટેની અણમોલ ચાવી જેવા છે. અને સાહિત્ય તરીકે પણ એ પત્રો વિચારવાળા, ભાવાવાહી અને દિર્ને સ્પર્શે એવા છે.
એટલે જ વૈદ્ય માને છે કે કલાપીના જીવન કાવ્યનો સૌથી સાચો પડઘો પત્રોમાં સંભળાય છે.
બરાબર, કદાચ એટલે જ. તો આખી ચર્ચા પરથી વૈદ્ય કલાપી વિશે છેલ્લે શું કહે છે, એમનું મુખ્ય યોગદાન શું ગણાવે છે?
જો વૈદ્યનું છેવટનું મૂલ્યાંકન કલાપીના સાહિત્યની ટેકનિકલ બાજુ પર ઓછું છે, પણ એમના વ્યક્તિત્વ અને એમની ભાવનાની સચ્ચાઈ પર વધુ છે. એટલે કે વૈદ્ય માને છે કે કલાપીનું બધું જ સર્જન એમના પોતાના હુંની છાપવાળું છે. એમનું હૃદય કેવું હતું, કોમળ, સ્નેહાળ, દર્દથી ભરેલું, એ બધું એમના લખાણમાં ઉતરી આવ્યું છે.
અને સાહિત્ય કરતાં પણ વ્યક્તિત્વ મહત્વનું.
હા, વૈદ્ય કલાપીના મહાન આત્માને એમના વ્યક્તિત્વની ઊંચાઈને બિરદાવે છે, એ એમના માટે વધુ મહત્વનું છે.
અને લેખના અંતે વૈદ્ય કલાપીની જ બે પંક્તિઓ ટાંકે છે ને, મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ, આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ. આ કેમ?
હા, આ પંક્તિઓ જાણે કલાપીના આખા જીવનનો, એમના સંઘર્ષનો, એમની અધૂરી રહી ગયેલી શોધનો સારાંશ છે. વૈદ્ય કદાચ એ જ કહેવા માંગે છે કે કલાપીનું જીવન અને કવન બધું જ પ્રેમની આ શોધ અને એમાં મળેલી વેદનાની આસપાસ જ રચાયું હતું. આ જ એમનું જીવિત કાવ્ય હતું.
તો આ વિજયરાય વૈદ્યના વિશ્લેષણમાંથી આપણે શ્રોતાઓ માટે કયા મુખ્ય મુદ્દા ઉતારવી શકીએ, શું શીખવા જેવું છે?
મારા ખ્યાલે ત્રણ મુખ્ય વસ્તુઓ છે. પહેલું, કલાપી માટે જીવન અને સાહિત્ય અલગ નહોતા. એમના અનુભવો જ એમની કવિતા બન્યા. વૈદ્ય આ જોડાણને જ મુખ્ય ગણે છે.
બરાબર.
બીજું, ભલે એમના કવિત્વની કક્ષા વિશે અલગ મત હોય, જેમ કાંતે કહ્યું, પણ વૈદ્યના મતે ગુજરાતી ભાષાને ભાવ, સંવેદના અને નિખાલસતા આપવામાં કલાપીનું યોગદાન બહુ મોટું છે, ખાસ કરીને હૃદય ત્રિપુટી અને પત્રો.
અને ત્રીજું,
વૈદ્યની દ્રષ્ટિએ કલાપીનું મહત્વ ખાલી સાહિત્ય પૂરતું નથી, એમના વ્યક્તિત્વની સચ્ચાઈ, એમનો મહાન આત્મા, એ પણ એટલું જ મહત્વનું છે.
અને આજે આટલા વર્ષો પછી કલાપી શા માટે મહત્વના છે અને વૈદ્યનું આ વિશ્લેષણ આજે આપણને શું કહી શકે?
જુઓ, કલાપી જે વિષયો પર લખે છે, પ્રેમ, વિરહ, કુદરત, ભગવાનની શોધ, એ બધું તો હંમેશા રહેવાનું છે. વૈદ્ય આપણને બતાવે છે કે કલાપીની તાકાત એમની અત્યંત અંગત છતાં બધાને સ્પર્શી જાય એવી અભિવ્યક્તિમાં છે.
એમની નિખાલસતા, ખાસ કરીને પત્રોમાં.
હા, એ નિખાલસતા આજે પણ વાચકને સીધી અસર કરે છે. જીવનની ગૂંચવણો, લાગણીઓના સંઘર્ષનું જે સાચું ચિત્ર કલાપીમાં મળે છે, એ કાયમ પ્રસ્તુત રહેશે. અને વૈદ્યનું વિશ્લેષણ આપણને સાહિત્ય અને જીવનના સંબંધ વિશે ફરી વિચારવા પ્રેરે છે.
વૈદ્ય કહે છે કે કલાપીનું જીવન જ એક કાવ્ય હતું. આ વિચાર જ મને બહુ ગમ્યો. જાણે કે આપણા બધાના જીવનમાં પણ એક કાવ્ય તો હોય જ છે.
બિલકુલ. કદાચ આ જ વૈદ્યના વિશ્લેષણનો સૌથી ઊંડો સંદેશ છે. નહીં, દરેક માણસનું જીવન, એના સુખ દુઃખ, એના સંઘર્ષો, એની લાગણીઓ, એ પોતે જ એક અનોખું કાવ્ય છે, કદાચ લખાયા વગરનું.
હા,
કલાપીની ખાસિયત એ હતી કે એ પોતાનું જીવાતું કાવ્ય શબ્દોમાં ઉતારી શકલા. અને વિજયરાય વૈદ્ય જેવા કોઈ જાણકાર વિવેચકે એ કાવ્યની સુંદરતા અને એની પીડાને ઓળખીને આપણી સામે મૂકી.
આના પર વિચારવા જેવું ખરું, શું આપણે આપણા જીવનના કાવ્યને ઓળખી શકીએ છીએ?
એ જ સવાલ છે.
ખૂબ સરસ ચર્ચા રહી. આશા છે કે વિજયરાય વૈદ્યના લેખના આધારે કલાપી વિશેની આ વાતચીત શ્રોતાઓને રસપ્રદ અને વિચારવા જેવી લાગી હશે. ચોક્કસ. અને જો કલાપીના આ જીવિત કાવ્યને વધુ ઊંડાણથી સમજવું હોય તો વૈદ્યનો મૂળ લેખ અને કલાપીની પોતાની રચનાઓ, ખાસ કરીને હૃદય ત્રિપુટી અને પત્રો, જરૂર વાંચવા જોઈએ.
આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.